તારીખ 7-8-1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
કુદેવ કુગુરુ કુધર્મનું નિરાકરણ છે, કુદેવનું નિરાકરણ કરી લીધું છે, કુગુરુનું નિરાકરણ કર્યું છે. જેનો મૂળ ગુણ રૂપ બાહ્યાચાર યથાર્થ ન હોય, જીનો શાસ્ત્ર અનુસાર ન હોય, જીનાદિના પ્રમાણે ન હોય, ગુરુ તરીકે માન્ય કરવા યોગ્ય નથી, વંદન પૂજન આદિ કરવા યોગ્ય. એમાં 46 દોષ રહિત આહાર મુનિરાજ ગ્રહણ કરે એટલે કે મુનિરાજની વિતરાગતા એટલી હોય છે કે સદોષ આહાર ગ્રહણ કરવાનો વિકલ્પ એમને ઉત્પન્ન થતો નથી. આર્ય મનુષ્યને જેમ દારૂ માંસનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એમ મુનિરાજને સદોષ આહાર ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એવી એમની વિતરાગી દશા હોય છે, તે ગુરુ તરીકે સ્વીકારવા યોગ્ય છે. આગળ કહે છે, પાનું 191, મૂળી જિનબિંબ શાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ વિનય કરે છે, તેનો પણ તેઓ અવિનય કરે છે, કેમ કે એને જેને વિતરાગતા નથી અને ગુરુપણું માન્યું છે, એના બીજા વ્યવહારમાં પણ ક્યાંય ને ક્યાંય ક્ષતિ આવ્યા વિના રહેતી નથી, સ્થૂળ ભૂલ કર્યા વિના રહેશે નહીં. અરંત પ્રતિમાનો વિરોધ થયો જ ને, મુનિઓ પાસેથી સ્ટેટમેન્ટ કરાવ્યા હતા આચાર્યો પાસેથી. પોતે તેનાથી પણ મહંતતા રાખી ઉચ્ચ આસને બેસવું ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે, અને પોતાને મહાન માનીને બીજાનો અવિનય થાય, સાચા ગુરુનો પણ અવિનય થાય, સત્શાસ્ત્રનો પણ અવિનય થાય એવું કરે છે. શાસ્ત્રનો નિષેધ કરે છે ને, અહીંથી છપાણા હોય ન કરવાને, આમ કરી નાખવું તેમ કરી. એ પ્રમાણે અનેક વિપરીતતા પ્રત્યક્ષ ભાષે છે, છતાં પોતાને મુનિ માને છે. મૂળ ગુણ આદિકના ધારક કહેવડાવે છે, અથવા શું કહે છે કે અમે પણ મુનિપણું બરાબર પાળીએ છીએ, ખરેખર પાળતા નથી છતાં પાળીએ છીએ એમ કહે છે. કોઈ એમ નથી કહેતો અમે ઉદ્દેશ્ય કાર લઈએ છીએ માટે અમારું મુનિપણું તૂટી જાય છે, એમ કોઈ કહેતા નથી. એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે અને ગ્રહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિ વડે ઠગાતા છતાં ધર્મના વિચાર કરતા નથી અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. ભોળા એટલે અણસમજણા, મૂર્ખ, એ બધા ભોળાનો અર્થ થાય છે. એવા જીવો એમની પ્રશંસા કરે છે, પોતે ઠગાય છે એટલે ધર્મ થતો હોવાનું માને છે, ખરેખર એને પુણ્ય પણ થતું નથી, પાપ થાય છે, અને છતાં એની ભક્તિમાં તત્પર થાય છે, સાવધાન રહે છે. પણ મોટા પાપને મોટો ધર્મ માનવો એટલું ઠીક, મોટું પાપ કીધું, પાપ એટલું ન કીધું, ગ્રેટ મિથ્યા છે ને. પણ મોટા પાપને મોટો ધર્મ માનવો એ મિથ્યાત્મનું ફળ અનંત સંસાર કેમ ન હોય, એવા મિથ્યાત્મનું ફળ અનંત સંસાર કેમ ન હોય. કેમ ન હોય, એનું ફળ તો અનંત સંસાર જ હોય, વિચાર કરવા જેવો રહેતો નથી. મોટું પાપ છે, પાપ છે એમ ન કીધું, પણ મોટું પાપ છે એમ કહ્યું. શું હા, એ મોટું જ પાપ છે. પ્રત્યક્ષ પુરુષ હોય, એની ઉપેક્ષા થાય, એની અવગણના થાય, તો મોટું પાપ છે. ખરેખર તો એ અવિનય સાચા દેવગુરુ શાસ્ત્ર કે સત્પુરુષનો નથી, પણ પોતાના આત્માનો અવિનય એમાં છે. એ પ્રવચન આવશે, મૈત્રીના વચનામૃત છે 334, 35, 36 એમાં. એ સેવક પણ શ્રી ગુરુ પાસે તો એટલી નમ્રતા હોય છે કે સેવક પણ સેવકપણું એ ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનું કારણ છે. કેવો શબ્દ લીધા છે, પછી કોઈ સ્થૂળ બુદ્ધિથી એમ વિચારે કે સેવકપણાનો ભાવ તો શુભ ભાવ છે, ને શુભ ભાવથી કાંઈ આત્મા પ્રગટે? આવો પ્રશ્ન અહીંયા થાય. મુમુક્ષુ છે એટલે શુદ્ધ ભાવ તો નથી? મુમુક્ષુની દશામાં સમ્યક દર્શન પહેલા શુભ ભાવ જ હોય, અને શુભભાવથી કઈ ગુણ સમુદ્ર આત્મા પ્રગટે? સિદ્ધાંત વિરુદ્ધતા નહીં થાય? વિદ્વાન હોય તો એને જરાક વાંધો પડે, ને પડ્યો છે ને. શું ભાઈ, એમાં રહસ્ય છે કે એવો પ્રત્યક્ષ સત્પુરુષ પ્રત્યેનો જે વિનય પરિણામ છે, એનાથી દર્શન મૂળ છે એનો અનુભાગ ઘટે છે. તું એકલા ચારિત્ર મોહને જુએ છો, દર્શન મોહમાં શું થાય ક્યારે ને શું ક્યારે ન થાય એની તને ખબર નથી. એટલે દર્શન મોહનો અનુભાગ ઘટીને, દર્શન મોહનો અભાવ થઈને ગુણ સમુદ્ર આત્મા એને પ્રગટશે એમ કહેવું છે. શું? કેમ કે એણે સમ્યક દર્શનનું બહુમાન કર્યું છે, દર્શન મોહના અભાવનું બહુમાન કર્યું છે, એટલે એને પણ દર્શન મોહનો અભાવ થશે. ગુરુદેવે ત્યાં પ્રવચન કરતા કરતા એમ કહ્યું છે કે આ સત્પુરુષનો વિનય તે આત્માનો વિનય છે, એ ન્યાય એમ કહ્યું છે. સાથે સાથે સત્પુરુષનો વિનય નથી કરતો, પણ જે આત્મારૂપ થયા છે એવી જેમની દશા છે. શું? મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ છે સત્પુરુષ. કૃપાળુદેવની એવી ભાષા છે, મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ. મૂર્તિ છે આત્મજ્ઞાનની, એમના પ્રત્યેનો વિનય એ આત્માનો વિનય છે, એટલે એને ગુણ સમુદ્ર એવો આત્મા પ્રગટ થશે. હા, એ જ મેં સાચો વિનય કરે, એને પોતાનો પરમ લાભ દેખાય છે ત્યાંથી, કે અમને રસ્તો દેખાડનારા છે. જે રસ્તો સૂજતો નથી, અનંતકાળમાં સૂજ્યો નથી, એ રસ્તો આ દર્શાવે છે. શાસ્ત્રમાં એક જીન વચનને અન્યથા માનતા મહાપાપી હોવું કહ્યું છે. શાસ્ત્રમાં એક જીન વચનને અન્યથા માનતા નથી, એક સિદ્ધાંતને વિપરીત ગ્રહણ કરે
મહાપાપ,
ગ્રહિત મિથ્યા તો મહાપાપ કહ્યું છે. કેમ કે એ ગ્રહિત મિથ્યા છે બુદ્ધિપૂર્વકનો. શું? એને મહાપાપી હોવું કહ્યું છે. તો અહીં તો જીન વચનની કોઈ પણ વાત રાખી જ નથી, આ તો આખો સિદ્ધાંત ઉથલાવે છે. સાચા મુનિનો એમાં નિષેધ થાય છે. જે સાચા મુનિ છે, ભાવલિંગી સંત છે, એનો અનાદર છે. દ્રવલિંગીને અથવા દ્રવલિંગી નથી એનો આદર કરવો, એ ભાવલિંગીનો અનાદર છે. ખરેખર એક વાત જ રાખી નથી, જો એમ કીધું
એનો અનાદર,
એ આત્માનો અનાદર છે.
હે,
એનું નામ જ અજ્ઞાન. પોતાના હાથે પોતાની ગરદન ઉપર કુવાડો મારે છે, પગ પગ ઉપર કુવાડો નથી મારતો, ગરદન ઉપર કુવાડો મારે છે, એનું નામ અજ્ઞાન. પોતાને નુકસાન કરે ને પોતે રાચે પાછો એમાં, અને જે સાચા હોય એનો એનો વિરોધ કરે. એ તમે આમ કરો છો કાનજી સ્વામી વાળા, તમે આમ કરો, માનતા નથી અમારા ગુરુ. કેવી ગડબડ છે સંપ્રદાયમાં, આવું છે. એ બધા દયાને પાત્ર છે, દ્વેષને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. શાસ્ત્રમાં તો એક જીન વચનને અન્યથા માનતા મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જીન વચનની કોઈ વાત જ, કોઈ કોઈ પણ વાત રાખી જ નથી, પણ ને જો બે ઉમેર્યું છે. અહીં તો જીન વચનની કોઈ પણ વાત રાખી જ નથી. આ મુનિઓએ તો બધું ઉડાડ્યું છે, તો એ સમાન બીજું પાપ કહ્યું. હવે અહીં કુયુક્તિઓ વડે જેવો તે એ કુગુરુઓનું સ્થાપન કરે છે તેનું પણ નિરાકરણ કરી છે. એ લોકો દલીલ કરશે કે અમે અમથા નથી માનતા, આ કારણ છે, આ કારણ છે, ફલાણું કારણ છે, અત્યારે આમ છે, અત્યારે આમ છે, એ બધી એની દલીલો આપશે. અત્યારે જે દલીલો દેવાય છે, પ્રશ્ન ગુરુ વિના તો નગુરા કહેવાય, તો કોઈ અત્યારે ગુરુ જ નહીં મળે, ગુરુ વગર ને આપણે થઈ જશું, નુગરા થઈ જશું. શું હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા નથી? તમે કયો છો એવા 28 મૂળ ગુણ વાળા તો ગુરુ આ કાળમાં દેખાતા નથી. તેથી આમને જ ગુરુ માનવા જોઈએ, તો પછી વેશ ધારણ કરે એને ગુરુ માનવામાં શું વાંધો? એટલું તો એને ત્યાગ કર્યું છે. શું ઉત્તર? નગુરો તો એનું નામ કે જે ગુરુ જ માને નહીં. શું કીધું? ગુરુ જેવું કઈ છે જ નહીં જગતમાં, ગુરુ વાત જ ખોટી છે, ગુરુ હોય જ નહીં કોઈ, એને નગુરો કહેવાય. પણ સાચા ગુરુ આવા હોય એવું સ્વીકારે એને નગુરો કેમ કહેવાય? એને ગુરુને ધાર્યા છે બરાબર, માટે તારી એ વાત તો રહેતી નથી. હવે જે ગુરુને તો માને છે, પણ આ ક્ષેત્રમાં મહાવિદ્યમાં છે અત્યારે એવા મુનિઓ એમ કે છે, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી કોઈને ગુરુ ન માને. જેમાં ગુરુનું કોઈ લક્ષણ જ ન હોય, કોઈમાં ન હોય તો કોઈને ન માને, તો તે શ્રદ્ધાંતથી તો નગુરો થતો નથી. એવા શ્રદ્ધાને કારણે કઈ નગુરો થતો નથી, એ સાચા ગુરુને બરાબર માનનારો છે. તમારો કપિલભાઈ આવ્યા હતા ને, તમે વ્યવહારને માનતા નથી એવું જરાક અમને લાગે છે, કે અમે વ્યવહારને ચુસ્તપણે માનીએ છીએ. તમે જે ઢીલું બોજું કરી નાખ્યું છે એ માનતા નથી એમ કહો, તમે એમાં કડક છીએ. તમે ઢીલા પડ્યા છો, અમે કડક છીએ. હવે તમે દુર્ગુણ કયો કે સદગુણ કયો એ તમારે વિચારવાનું, બાકી અમે જરાય એમાં ફેરફાર છે એ માન્ય નથી. સમજી ગયા એટલા માં શું? જેમ નાસ્તિક તો તેનું નામ કે જે પરમેશ્વરને માને જ નહીં. આ લોકો કહે છે ને જૈન લોકો નાસ્તિક છે, પરમેશ્વરને માનતા નથી. ભાઈ, પરમેશ્વરને માનીએ છીએ, પણ તમે જેવું સ્વરૂપ કલ્પ્યું છે એવું નથી માનતા. પરમેશ્વર જેવું કોઈ છે નહીં જગતમાં, એમ ક્યાં વાત છે? પરમ ઐશ્વર્ય પ્રગટ થયું તે પરમેશ્વર છે, પણ તમે એને રાગી દ્વેષે કલ્પો છો એવો પરમેશ્વર માનતા નથી. જે પરમેશ્વરને માને જ નહીં નાસ્તિક એનું. હવે જે પરમેશ્વર તો માને છે, પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ન માને. અત્યારે કોઈ સર્વજ્ઞ વિતરાગ ન દેખાય તો ન માને, તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. અહીં એ જ પ્રમાણે અહીં જાણવું, અહીં પણ એ પ્રમાણે જાણવું. એટલે એમણે દલીલ શું આપી કે કોઈ અત્યારે ભગવાન ન દેખાય તો ગમે એને ભગવાન માની લ્યો જ તમે, તમારા જ ભગવાન. હાલો અત્યારે જે કાંઈ તમે જેને માનતા હોય અત્યારે તમને નજરે નથી દેખાતા, તો આલિયા માલિયાને ગમે ભગવાન ગમે એને ભગવાન કરીને બેહાડી દો જ તમે. હે, તો આ ગુરુ પણ ભગવાન છે, એક ન્યાય ગુરુ પણ ભગવાન છે. એ ગુરુ નો દેખાય તો ગમે એને તમે ગુરુ તરીકે બેહાડી દો, કેમ ચાલે એમ કે છે? કઈ એવી હવે પદવી નથી કે ગમે એને બેસાડી દેવાય. પ્રશ્ન, જૈન શાસ્ત્રોમાં આ કાળમાં કેવળીનો તો અભાવ કયો છે પણ કઈ મુનિનો અભાવ કયો નથી? તમારી દલીલ ની સામે અમે દલીલ આપી. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે ત્યારે કેવળી ભગવાન નહીં હોય પણ મુનિઓ રહેશે, પંચમહારાના છેડા સુધી મુનિઓ રહેશે, એટલે અમે એને માનીએ છીએ. પણ ગમે એને કેમ મનાય એમ કે છે? હોય એને માનો, ન હોય એને માનો, એ કઈ વ્યાજબી છે? ઉત્તર, એવું તો કહ્યું નથી કે આ દેશમાં સદભાવ રહેશે, પણ ભરત ક્ષેત્રમાં રહેશે એમ કહ્યું છે. એવું તો કહ્યું નથી કે ફલાણા દેશમાં એ છે, ભરત ક્ષેત્ર તો બહુ મોટું છે એમ કહે છે. હા, ભરત ક્ષેત્ર તો ઘણું જ મોટું છે, એમાં કોઈ ઠેકાણે સદભાવ હશે, તેથી તેનો અભાવ કયો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદભાવ માનશો તો જ્યાં પણ જ્યાં જ્યાં આવા પણ ગુરુ નહીં દેખો ત્યાં તમે જશો ત્યારે ગુરુ કોને માનશો? તમે એમ કહો છો કે ભાઈ અમે તો જ્યાં રહીએ ત્યાં હોય એને માનીએ, કે કોઈ એવી જગ્યા હશે કે જ્યાં કોઈ નહીં હોય ત્યાં શું કરશો જઈને? ત્યાં તમે નગુરા થઈ જવાના હતા કાંઈ એમ કહે છે. એટલે કોઈ ક્ષેત્ર ન પણ હોય, અત્યારનો કાળ એવો છે કોઈ કાળે અને કોઈ ક્ષેત્રે ન પણ હોય. જીન મંદિર ન હોય તો ગમે એ મંદિરમાં જઈને દર્શન કરી આવવા, શું એમ ચાલે કે ન ચાલે? આપણે તો મંદિરમાં દર્શન કરવા જવું છે ને. નિયમ લીધો હોય મહાદેવજીના મંદિરમાં જઈ આવવું, હાલો માતાજીના મંદિરમાં જઈ આવવું, એમ હાલે કઈ? એવું કઈ ચાલે? નહીં, પ્રશ્ન જ નથી ક્યાંય જવાનો. મંદિર ન હોય તો મંદિર બનાવવું જોઈએ. શરીરને સગવડ માટે મકાન લીએ છે માણસ, ફ્લેટ લીએ છે, મકાન લીએ છે, બંગલો લીએ છે, કરે છે કે નહીં? શું કરવા? શરીરની અનુકૂળતા માટે, આપણે આપણી રીતે બરાબર સગવડથી રહી શકીએ. આત્માના કલ્યાણ માટે કાંઈ બનાવવું નથી, મંદિર કે સ્વાધ્યાય હોલ કે કાંઈ. શું મંદિરનો બનાવો તો સ્વાધ્યાય હોલ તો એથી ઓછા ખર્ચે થાય છે. કલકત્તામાં વાત ચાલી, મંદિરો તો છે ત્યાં, ત્યાં સ્વાધ્યાયની વ્યવસ્થા નથી આપણા મંડળમાં. આપણે સંપ્રદાયના મંદિરમાં સ્વાધ્યાય કરીએ છીએ વર્ષોથી, નયા મંદિરમાં કરીએ છીએ. એમ ત્યાં થોડાક પ્રતિબંધ છે, ફલાણો છે, આમ ન થાય, ત્યાં ગુરુદેવની જન્મ જયંતિ ન ઉજવાય, ત્યાં બેનશ્રીની જન્મ જયંતિ ન ઉજવાય, ત્યાં આમ ન બોલાય, ત્યાં ઝેર ન બોલાય, ફલાણો ન થાય, કેમ? એમનું મંદિર તમારે સ્વાધ્યાય માટેની કઈ વ્યવસ્થા? આત્મકલ્યાણમાં સત્સંગ રોજ જોઈએ, નિયમિત જોઈએ, તમારે ખાવા રોજ જોઈએ, તો એના માટે 8 કલાક મજૂરી કરવી છે. પેટનો ખાડો પૂરવા માટે 8 કલાક તો મજૂરી કરવી પડે, 10 કલાક 12 કલાક જેને જે કરવી પડે. આત્માને પોષણ આપવા માટે શું કરવાનું? એની પણ વ્યવસ્થા વિચારવી જોઈએ, બરાબર વિચારવી જોઈએ. હા, છેલ્લો નંબર છે. પછી પછી કઈ આશા રાખવી પછી હું દુઃખી થાઉં છું એવા રોદડા રોવા દુઃખી થવાના જ લક્ષણ છે. પછી દુઃખી ન થાય તો બીજું શું થાય? ગુરુદેવ નું કેટલું અનુમોદન હતું જુઓ. 2026 સાલમાં 25 સાલમાં આપણે આ જમીન લેવાની, 2024 ને બેસતા વર્ષે, 25 ના એટલે 25 ના બેસતા વર્ષે ગુરુદેવને વિનંતી કરવા ગયા ત્યારે જે જમીન નહોતી લેવાની, પણ વિહાર નક્કી થઈ ગયો હતો. માક્ષર મહિનાથી કે પોષ મહિનાથી વિહાર માક્ષર મહિનાથી નક્કી થઈ ગયો વિહાર. એટલે પછી મોડામોડો બેસતા વર્ષે તો વિનંતી કરવી જ જોઈએ કે આ વખતે ભાવનગરનું નામ લેવાનું નથી, આ વખતે અમારે બધું નક્કી થઈ ગયું છે ને ભાવનગર આવવાનો ભાવ જ નથી. એટલે વધારે કંઈ આગ્રહ કરવાની પણ જરૂર નથી. આગ્રહ કરો તો અમે આવીએ, ન આગ્રહ કરો એટલે ન આવીએ એવું કાંઈ અમારે છે નહીં. શું એમ કીધું? તમે આગ્રહ કરો તો આવીએ ને આગ્રહ ન કરો તો ન આવીએ એવું પણ કાંઈ નથી. આ વખતે કીધું તમને કે ભાવનગર નથી આવવાના, ઠીક એવા નિરાશ થયા. જયંતિભાઈ હતા એ જરા કાંતિભાઈ ને મોટાભાઈ જરાક બોલવાની છૂટ હતી, જરાક વધારે બોલવા ગયા. કીધું નહીં અટકાવ્યા એને, કીધું કે નહીં એ શાંત થઈ ગયા કહેવાય. કડક વાત છે, તરત જ પ્લોટ લેવાનો. ગણતરીના દિવસોમાં પ્લોટ લેવાનો, બિહારના દિવસો તો નજીક આવતા જ હતા. બધા એકદમ ગયા બે ત્રણ ગાડી લઈને. જૈન મંદિર માટે પ્લોટ લેવાનો છે, હાથમુહૂર્ત કરવું છે, આપ પધારો તો ભલે ત્રણ ચાર દી વહેલા નીકળશો કે વિહાર બધો એમ ને એમ 3-4 દી વહેલા આવશો. શું ભાવના થતી હોય, જૈન મંદિર થતું હોય, વિચાર ફેરવતા કાંઈ વાર લાગી એને એક જ સાથે તરત જ આ પડે. 25 માક્ષર મહિનામાં હાથમુહૂર્ત થયું, 26 વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા થઈ, લગભગ 1.25 વર્ષ જેવું લાગ્યું. એવું છે. એટલે આ ક્ષેત્રમાં ક્ષેત્ર મોટું છે, કોઈ ઠેકાણે એનો સદભાવ હોય, કોઈ ઠેકાણે સદભાવ ન હોય. વળી જેમ આ કાળમાં હંસોનો સદભાવ કયો, દાખલો આપ્યો, પણ હંસ દેખાતા નથી કેમ કે હાચા મોતીનો ચારો ચરે. આ તો જ્યારના હા હા પીડ્યા છે ત્યાં મોતી ક્યાંથી કાઢે? શું પછી હંસ નથી દેખાતા? તો તેથી અન્ય પક્ષીઓમાં કાગડા આદિમાં કાંઈ હંસપણું મનાતું નથી. કાગડાને ન મનાય અને બગલાને ન મનાય. તેમ આ કાળમાં મુનિનો સદભાવ કયો છે? હવે મુનિ દેખાતા નથી તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહીં, ગમે એને મુનિ માની લેવાય નહીં. પ્રશ્ન. એક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે તો જે શાસ્ત્ર શીખડાવે ને સંભળાવે તેમને ગુરુ કેમ ન માનીએ? નિશાળમાં છોકરાને બેસાડીએ છીએ કે જો આ તારા ગુરુજી છે, પગે લાગે ને તને એકડો શીખડાવે છે, તને ક ખ ગ શીખડાવશે, શું એને ત્યાં તો ગુરુ માનો છો તમે? એ તો શાસ્ત્ર સંભળાવે છે એમને, સમયસાર સંભળાવે છે, લ્યો ઠીક, એને કેમ ગુરુ ન માનવા? ઉત્તર. ગુરુ નામ મહાનનું છે. શું? ગુરુ એટલે મહાન. હવે જેનામાં જે પ્રકારની મહંતતા સંભવ હોય તેને તે પ્રકારથી ગુરુ સંજ્ઞા સંભવે. જે પ્રકારથી એની મોટાઈ હોય એ પ્રકારે એની મોટાઈ સ્વીકારો. જેમ કુળ અપેક્ષાએ માતા પિતાને ગુરુસંજ્ઞા છે, મૂળ અપેક્ષાએ માતા પિતાને પણ ગુરુસંજ્ઞા છે, મોટા છે એટલે વડીલો હોય એને પણ એમ કે શું, તેમ વિદ્યા ભણવા વાળાને પણ વિદ્યા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે. પણ અહીં તો ધર્મનો અધિકાર છે, અહીંયા લૌકિક વાત નથી, અહીંયા ધર્મની વાત ચાલે છે. ધર્મ અપેક્ષાએ ધર્મ બુદ્ધિથી ગુરુ માનવાની વાત ચાલે છે. તેથી જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો નામ છે. આ વ્યાખ્યા બાંધી એનામાં મહાનતા ધર્મ અપેક્ષાએ હોવી જોઈએ. હવે ધર્મ નામ ચારિત્રનું છે, યથાચરિતમ ખલુ ધમ્મો, પ્રવચન સારની સાતમી ગાથાનું આ સૂત્ર છે કે ચરિતમ ખલુ ધમ્મો, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી ચારિત્ર ધારકને જ ગુરુ સંજ્ઞા છે. ગુરુ નામ ચારિત્ર ધારક હોય એને ગુરુ કહેવાય. વળી જેમ ભૂતાદિનું નામ પણ દેવ છે, વ્યંતર દેવ, તો પણ એ દેવના શ્રદ્ધાનમાં અરિહંત દેવનું જ ગ્રહણ છે, તેમ અન્યનું નામ પણ ગુરુ છે, તો પણ એ ગુરુના શ્રદ્ધાનમાં નિગ્રંથ ગુરુનું જ ગ્રહણ છે. મોટા હોય, ધર્મ પ્રગટ થયો હોય તો ગુરુ કે, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાન ધારે નહીં. એટલે આપણા મુમુક્ષુને ઘણા પ્રશ્નો કરતા હતા, તમે દિગંબર સંપ્રદાયમાં દિગંબર તરીકે માનો છો અને તમે વસ્ત્ર ધારીને ગુરુ કેમ કહો છો? તમારા કાનજી સામે તો વસ્ત્ર પહેરે છે, દિગંબર સંપ્રદાયમાં તો ગુરુ તો નિર્વસ્ત્ર હોય કે ગુરુ સંઘના મનને મોટાઈની અપેક્ષા એ છે, ધર્મ સમજાવે છે. પણ અમે કઈ નિગ્રંથ ગુરુ માનતા નથી, આપણે ચોખ્ખો કરતા. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જે નિર્ગ્રંથ ગુરુ હોય એવા ગુરુ અમે કઈ માનતા નથી. ગુરુ કહેતા પણ અમારો ખ્યાલ છે, બરાબર શબ્દ ગુરુ વાપરી છે પણ અમારો ખ્યાલ છે. એવું છે ને, ખબર તો બધી છે, એ તો સમજણ પૂર્વક બધું ચાલે છે, કઈ બુદ્ધિ નથી ને સમજતા નથી એવું કઈ નથી. અને બધી ચર્ચાઓ સ્પષ્ટ થઈ ગઈ છે, પાછી એ વિષયમાં બધી ચર્ચાઓ સ્પષ્ટ થઈ ગઈ છે, ગુરુદેવ સાથે સ્પષ્ટ ચર્ચા થઈ ગઈ છે બધી. એટલે ગુરુના શ્રદ્ધાનમાં તો એ કથનમાં નહીં, શ્રદ્ધાનમાં તો નિર્ગ્રંથ ગુરુનો જ ગ્રહણ છે. જૈન ધર્મમાં તો અરહંત દેવ નિર્ગ્રંથ ગુરુ એવું પ્રસિદ્ધ વચન છે. શું પ્રશ્ન? નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા તેનું શું કારણ છે? ભાવલિંગી સંત સિવાય બીજાને ગુરુ તરીકે શ્રદ્ધા ન કરવી તેનું શું કારણ છે? ઉત્તર કે નિર્ગ્રંથ વિના અન્ય જીવ સર્વ પ્રકારથી મહંતતા ધારતો નથી. સર્વ પ્રકારથી નથી ધારતો, જેને જેટલો ધર્મ પ્રગટો છે એટલી માનતા છે, પણ સર્વ પ્રકારે તો નિર્ગ્રંથ ગુરુ જ મહાન છે. જેમ કોઈ લોભી શાસ્ત્ર વ્યાખ્યાન કરે ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહંત થયો અને આ તેને ધન વસ્ત્રાદિ આપવાથી મહંત થયો, શું થયું? ગુરુ જે શાસ્ત્ર સંભળાવવા વાળો લોભી છે, કંઈક અપેક્ષા રાખે છે અને આ એને શાસ્ત્ર સંભળાવવાથી મોટું મને, ભાઈ અમને તો એ શાસ્ત્ર સમજાવે છે, ભલી એ ધન વસ્ત્રાદિ આપવાથી મહંત થયો ને પછી એને આપે એટલે ઓલા એના વખાણ કરે, ભાઈ બહુ સરસ ઘણા દાતા છે, જોવું કેવી ઊંચી સાલ આપે, કેવું કેવી ભક્તિ કરે છે, કેવી સેવા કરે છે, કેવું દાન આપે છે, ઓલાનો લોભ હતો અને પોતાની મોટાઈ કેવડાવી હતી દાનાદી કરીને. શું એમ સામે સામા એકબીજા મહંત થાય છે? જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવા વાળો મહંત રહે છે તો પણ અંતરંગમાં લોભી હોય તેથી તેનામાં સર્વથા મહંતતા ન થઈ. દાતારને તે ઊંચો માને છે, દાતાર લોભીને નીચો જ માને. જો એ અપેક્ષા વૃત્તિ હોય તો એને એના પ્રત્યે એને દુઃખ લાગે એવું કાંઈ ન કહે, દાતાને દુઃખ લાગે એવું કાંઈ ન કહે. શું એને એમ થાય કે આ પાછું એને દુઃખ લાગે એવું કાંઈ કરશો તો એ પાછો દાન આપતો બંધ થઈ જશે, એટલે એને લોભ છે એ કરી શકે ને, એટલે પોતે નીચો થયો, ગુરુ ન રહ્યો પણ પોતે નીચો થઈ ગયો. એ તો પ્રશ્ન કર્યો, દાન ન લઈએ તો કઈ નહીં, પણ નિગ્રંથ પણ આર તો લઈએ છે ને, એને આર દાન તો કહેવાય ને. ઠીક, ખુદી ખુદીને સ્પષ્ટ કર્યું છે. ઉત્તર, લોભી બની દાતારની સુશ્રુષા કરી દીનતા પૂર્વક તે આહાર લેતા, એમનો આહાર લેવાની વિધિ છે, દીનતાથી આહાર લીએ નહીં, એના વખાણ કરીને શું એવી રીતે આહાર લેતા નથી, તેથી તેમની મહંતતા ઘટતી નથી. જે લોભી હોય તે જ હીનતા. બીજા જેવો સર્વ પ્રકારે નિર્દોષ નથી, નિગ્રંથ મુનિ છે એ એકદમ નિર્દોષતાની જ મૂર્તિ છે. વંદે ચક્રી તથાપી નમળે માનજો, પ્રબળ સિદ્ધિ નિદાન, લોભ ને પ્રગળ, લોભ નહીં જો પ્રગળ, પ્રગટ સિદ્ધિ, પ્રબળ સિદ્ધિ નિદાન, સિદ્ધિ સિદ્ધિ પ્રગટે એનો લોભ નથી. બીજાની માગવાની ક્યાં વાત થઈ, એને પોતાને રિદ્ધિ સિદ્ધિ પ્રગટે એનો પણ એને લોભ નથી. ગુણોની અપેક્ષાએ મહંતતા તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે છે. શું? ગુણોની અપેક્ષાએ મહંતતા તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે છે, તેથી તેની નિશંક સ્તુતિ પણ કરી શકાય નહીં. દોષમાન દેખાય ત્યાં એની ઈણપણો દેખાય, એની એની પ્રશંસાની સ્તુતિ કેવી રીતે નિશંકપણે કરે. વળી નિર્ગ્રંથ વિના અન્ય જીવ જીવું ધર્મ સાધન કરે છે તેવું અથવા તેનાથી અધિક ધર્મ સાધન ગ્રસ્ત પણ કરી શકે છે. શું? નિર્ગ્રંથ વિના અન્ય જીવ જીવું ધર્મ સાધન કરે છે તેવું અથવા તેનાથી અધિક ધર્મ સાધન ગ્રસ્ત પણ કરી શકે છે તો ત્યાં ગુરુસંજ્ઞા કોને હોય. માટે બાહ્યાભ્યંતર પરિગ્રહ રહીત નિર્ગ્રંથ મુનિ છે તે જ ગુરુ. આવી લીધું ગુરુને, ગુરુ સ્થાન તો બીજાને દેવાય. શ્રદ્ધાની અંદર તો નિર્ગ્રંથ ગુરુ હોય તે જ ગુરુ. શું? એટલે નિર્ગ્રંથ ગુરુ બાહ્યાભ્યંતર જેને પરિગ્રહ ગયા, 24 પ્રકારના પરિગ્રહ રહિત હોય એ જ નિર્ગ્રંથ ગુરુ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમાં થોડો પણ ફેરફાર ચાલે એમ કેવું છે. આ કાળમાં હા પરમેશ્વર બુદ્ધિનો અર્થ શું છે? અભિપ્રાય. બુદ્ધિ શું સૂચવે છે? અભિપ્રાય સૂચવે છે. પરમેશ્વર પણ માને તો ભૂલ થાય પાછળ. એમને પરમેશ્વરના સ્થાને મૂકે તો ભૂલ થાય, અને પરમેશ્વર વત પરમેશ્વર બુદ્ધિ આવે એ બીજી વાત છે. જે આત્મકલ્યાણનું નિમિત્ત પરમેશ્વર છે એવું આત્મકલ્યાણનું નિમિત્ત સત્પુરુષ છે એમ સમજીને એમાં પરમેશ્વર બુદ્ધિ આવી છે. પણ એ પરમેશ્વરને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને એ સર્વજ્ઞ વિતરાગ છે એમ માને, કે એવું જુદી વાત છે, માનવું જુદી વાત છે, કે ખરા સંપ્રદાય જુદી વાત છે, કે ખરા એને દેવ કે એને ગુરુ કે કહેવાનો અપરાધ ન થયો, માનવા અહીંયા શ્રદ્ધાની વાત ચાલે છે. એટલે કે તમે કેમ આમ કહ્યું, તમે કેમ આમ કહ્યું, શબ્દો ને યારે ઝઘડા થાય. શ્રદ્ધામાં શું વાત છે એ વાત ચાલે છે અત્યારે. જો ઉપકાર બુદ્ધિ એને ગુરુ કહે, એને દેવ કહે, કૃપાળુ દેવ જ કહેવાય છે ને, દેવ તો ગુરુ નથી કહેતા, ભગવાન એને દેવ જ કહે છે. પણ શ્રદ્ધામાં વાત બરાબર ચોખ્ખી હોવી જોઈએ. જો શ્રદ્ધામાં ચોખ્ખી ન હોય તો વિતરાગ દેવનો અનાદર થયા વિના રહીએ નહીં. સર્વજ્ઞ વિતરાગનો અનાદર થઈ જાય, અવિનય થઈ જાય, તો એવું ન ચાલે. આપણે નથી વ્યવહાર, લૌકિક વ્યવહારમાં પિતાજી ઉપસ્થિત ન હોય અને પાડોશી પિતાજી કરતા પણ વધારે ધ્યાન રાખતા હોય, શું ઉંમર નાની હોય, ઘરમાં નાની ઉંમર હોય ને બાપ ગુજરી ગયો હોય, કોઈ માણસ એવું સજ્જન માણસ હોય તો બહુ જ ધ્યાન રાખે કે આ લોકોને ક્યાંય દુઃખ ન પડે. હું છોકરા હું કે અમારા બાપના ઠેકાણે છે એમ કે, એમ કે ને અમારું એટલું ધ્યાન રાખે છે કે અમારા બાપના ઠેકાણે છે. પણ એને કે બાપ કહેવાય મનાય, અભિપ્રાયની દ્રષ્ટિ છે. કહેવું એક વાત છે, માનવું સમજવું બીજી વાત છે. જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ. બોલાય ભલે પાણી નો પ્યાલો, પણ જ્ઞાનમાં તો હોય કે પાણી ભરેલો પ્યાલો જ્ઞાનમાં હોય. જ્ઞાનમાં કઈ પાણીનો પ્યાલો હોય નહીં, એટલે બોલવાનો દોષ નથી. દોષ જીવના પરિણામમાં જ્ઞાન વિપરીત થાય ત્યારે થાય છે. જ્ઞાન બરાબર હોય એને દોષ નથી, એને એનો ભાષા દોષ ગણવામાં આવતો નથી. એમ છે એટલે તો આ તકલીફ પડે છે ને. દિગંબર સંપ્રદાય બુદ્ધિમાં થોડી તકલીફ પડે. ગુરુદેવની વાતો એવી છે થોડી, અને ગુરુદેવની પણ વાતો થોડી એવી છે. ગુરુદેવને ગુરુ તરીકે તો બધા ખૂબ જ બહુમાન આપણે હારદાનમાં ચરણ ધોવાઈને હારદાન આપતા હતા. શાસ્ત્રમાં છે પાછું આવશે ને, 143માં પરમાત્મા કહેશે ને, પછી આમાં કાર્તિકેયનું પરીક્ષામાં આહારદાનમાં જગન્ય પાત્રમાં નવધા ભક્તિથી આહાર આપવાની વાત છે. એટલે એ વાત છે, પણ એ વાત સત્પુરુષને ઓળખવા અને સત્પુરુષથી લાભ થાય એ વાત સંપ્રદાયમાં ભૂસાઈ ગઈ. દેવગુરુ રહ્યા નહીં, પછી જે શાસ્ત્ર રહ્યા એ પકડી પકડીને પછી ઠીક પડે એમ કલ્પના કરવા મંડે. શાસ્ત્રો તો સત્પુરુષના કે સદગુરુના સાનિધ્યમાં એ વાંચવાની એને જરૂર હોય, એનું તો બુતું હોય નહીં વાંચવાનું, અધિકારી પણ હોય નહીં, યોગ્યતા હોય નહીં. પછી પોતાની કલ્પના પ્રમાણે અર્થઘટન કરી અને પછી વાદ વિવાદ કરે એવું થાય છે. આપણે એમ કે ભાઈ આ કાળમાં મોક્ષ નથી બરાબર. હવે કોઈ એમ કે આ કાળમાં પણ તમને મોક્ષ પામવાનું સાધન મળે તો એના કોઈ એમ કે પણ આ કાળમાં નથી એટલે અમારે નથી જોતું એમ કહેવાય. દુષ્કાળ પડ્યો છે માટે અન્ન મળતું નથી બરાબર. હવે એમાં કોઈ મહિનાનો ભીખો હોય, દોઢ મહિનાનો ભીખો હોય, અને એમાં કોઈ મિષ્ટાન પુરુષેલો ભોજનનો થાળી આપે તો એમ કે દુષ્કાળ પીડ્યો છે ને ક્યાંથી લેવા તમે, એમ કે અને પ્રશ્ન ઉઠાવે હે કે ખાવા બેસી જાય, એના જેવી વાત છે. એમ અત્યારે ધર્મના દાતાર છે એનો દુષ્કાળ છે. છતાં કોઈ ધર્મના દાતાર મળે તો પછી એ વખતે કોઈ ટાયલા કરે તો એને ભૂખ લાગી નથી, એનો અર્થ કે એને ભૂખ લાગી નથી એવી વાત છે. અને કેટલીક વાતો સ્થૂળ કથનોની હોય છે, કેટલીક વાતો સૂક્ષ્મ કથનોની હોય છે. તો સ્થૂળ કથન તો પરંપરા જેવી રીતે બહારમાં ચાલે એવી રીતે કહેવામાં આવે, સૂક્ષ્મ વાતો તો આત્માનું ક્યાં હિત અહિત થાય એની બધી ઝીણામાં ઝીણી વાતો હોય એ બધી સમજવી જોઈએ. રાય એમ ગુરુ સંઘના કોને હોય એમ કીધું ને, પણ એ ગુરુ શ્રદ્ધા અપેક્ષા એ વાત છે, શ્રદ્ધાપૂર્વકની ગુરુ સંજ્ઞાની વાત છે. માટે બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ મુનિ ને તે જ ગુરુ છે. નહીતર તો એમ કે તમે તો ગૃહસ્થને ગુરુ માનો છો, દેવ માનો છો, અમે તો ત્યાગી જ છે એને તો માનીએ છીએ, તમારા કરતા તો અમે હારા. તમે તો ગૃહસ્થ છે એને ગુરુ ને ભગવંત માનવા માંડ્યા છો, અમે તો ત્યાગીને માનીએ છીએ તો અમે તો તમારા કરતા હારા છીએ, તમે વધારે ભૂલા ભૂલા પડ્યા છો એમ કે એમ નથી. શું વાત સમજણની છે આમાં? પ્રશ્ન, આ કાળમાં એવા ગુરુ તો અહીં નથી, તેથી જેમ અરિયંતની સ્થાપના પ્રતિમા છે તેમ ગુરુની સ્થાપના અવેશધારીઓ છે. ઠીક, નવી દલીલ કાઢી. અત્યારે એવા ભાવલિંગી મુનિ દેખાતા નથી તો તમે અત્યારે કેવડી ભગવાન નથી તો પથ્થરની પ્રતિમા ઘડાવો છો કે નહીં? આ તો જીવતા હાલતા ચાલતા છે, તમે એમાં દેવની સ્થાપના કરી, તમે આમાં ગુરુની સ્થાપના કરી જાઓ. ઠીક, સ્થાપના કરવામાં કઈ વાંધો છે? લગ્ન દિગંબર થઈ ગયા, અમે ગુરુ તરીકે અને થાય પા આપણે સ્થાપના નિક્ષેપે કયો. શું ઉત્તર? જેમ ચિત્રાદિ વડે રાજાની સ્થાપના કરીએ તો ત્યાં પ્રતિપક્ષી નથી. આ ચિત્ર રાજાનું છે તો પછી કઈ એના વિરોધ પક્ષનું કોઈ ત્યાં વાત નથી. પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને રાજા મનાવે, શું રાજાનો ડ્રેસ એને પહેરાવે, શું અને એનું ચિત્ર બનાવડાવે, શું રાજાનું ચિત્ર બનાવે અને કોઈ સામાન્ય માણસ હોય એને રાજાનો ડ્રેસ પહેરાવીને એનું ચિત્ર બનાવીને થાપે તો બે વચ્ચે ફેર નથી? પોતે રાજાનો પ્રતિપક્ષી થાય છે, રાજા નથી છતાં રાજા કેવડાવે છે. તેમ પાષાણાદિમાં અહંતાદિની સ્થાપના બનાવે તો ત્યાં કોઈ તેનો પ્રતિપક્ષી નથી. પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને મુનિ મનાવે પોતે મુનિજનોનો પ્રતિપક્ષી થયો. અહીંયા ગુરુ એટલે મુનિ લેવા, ગુરુ નથી મુનિ નથી છતાં મુનિ મનાવે છે અને ગુરુપદે બેસે છે, માટે એને પ્રતિપક્ષી વિરોધી છે. એ પ્રમાણે જો સ્થાપના થતી હોય તો પોતાને અરહંત પણ માનવો. કાલ હવારે કોઈ એમ કહેશે કે અમે નિગ્રંથ મુનિ હતા, હવે અમે અરિયંત થઈ ગયા છીએ, અમારા અરિયંતની સ્થાપના કરો, એમ ચાલશે પછી તમારે? એવું તો ચાલે નહીં. પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં એ પ્રમાણે જ હોવી જોઈએ. સ્થાપના તો અસલ હોય એવી જ હોય, પરંતુ તે નિર્ગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે ત્યાં એમ કેવી રીતે બને કે બની શકે નહીં. પ્રશ્ન, આ કાળમાં શ્રાવક પણ જેવા સંભવે તેવા નથી, તેથી જેવા શ્રાવક તેવા મુનિ. આ પ્રસિદ્ધ દલીલ છે. શું કરીએ ભાઈ ભાઈ, તમે મુનિ મુનિ કયો છો નિગ્રંથ મુનિ, પણ હવે આ કાળમાં શ્રાવકે ક્યાં એવા છે? તો શ્રાવક નબળા તો મુનિ નબળા, એ બધું દેશકાળ અનુસાર બે નબળે નબળા હાલે. આપણે તૂત ચલાવવાને ધર્મનો એવું આ તૂત ચલાવવાનો રસ્તો નથી. કાળ પ્રમાણે નથી ચાલતો, ધર્મ કાળ પ્રમાણે ચાલતો. ગુરુદેવ તો એમ કહેતા કે ધર્મને કાળની કેટડી કોટડીમાં કેદ કરી શકાય નહીં. કયો વાપરતા? કાળની કોટડીને કેદ, ત્રણે કો આવ્યા ને એમાં એને નાખી શકાય. ધર્મ તો ધર્મ છે, વસ્તુનું સ્વરૂપ છે. ધર્મ કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુનું સ્વરૂપ છે. એ તો વઠ્ઠુ સહાવો ધમ્મો એમ કીધું છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. ધર્મની વાત આવી ત્યાં ચરિતમ ખલુ ધમ્મો લીધું. ગ્રંથ મુનિ ની વાત ચાલે છે, દંશણ મૂલો ધમ્મો ન લીધો, ચરિતમ ખલું ધમ્મો લીધો. બૈકુંઠ કુંદાચાર્ય ના વચન છે. ઉત્તર: શાસ્ત્રમાં શ્રાવક સંજ્ઞા તો સર્વગ્રસ્ત જૈનનો છે. શું? જેટલા ગ્રસ્ત હોય બધા શ્રાવક કહેવાય. આ જૈનના શ્રાવક છે. શ્રેણિક પણ અસંયમી હતા, છતાં તેને ઉત્તર પુરાણમાં શ્રાવકોત્તમ કયા. શું? અસંયમી હતા, અવિરત સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, અવૃત્તિ હતા. કાલ રાતે ચર્ચા થઈ ને શ્રાવકોત્તમ કયા. ઠીક, બાર સભામાં શ્રાવક કયા, ત્યાં તેઓ બધા વ્રતધારી નહોતા. શ્રાવક કયો એટલે બધા વ્રતધારી એમ ન લેવું. જો તેઓ સર્વ વ્રતધારી હોત તો અસંયમી મનુષ્યની જુદી સંખ્યા કહેત, પણ તેમ કહી નથી. આટલા શ્રાવક છે એમ કહ્યું. માટે ગ્રસ્ત જૈન તો શ્રાવક નામ પામે છે, પરંતુ મુનિસંઘના તો નિર્ગ્રંથ વિના કોઈ ઠેકાણે કહી નથી. સિદ્ધાંતમાં નથી કહી કાને તમારે ગુરુ ગુરુ નામ આપવું, એમ સિદ્ધાંતમાં કહ્યું નથી. મળી મદ્ય માંસ મધુ અને પંચ ઉદંબર, એટલે આમાં શું છે? જાહેરમાં સિદ્ધાંત પ્રતિપાદન કરવો એક વાત છે, અને વસ્તુનું સ્વરૂપ વિચારવું તે બીજી વાત છે. દ્રષ્ટાંત લઈએ છીએ કે ભાઈ નામે જૈન હોય એ રાત્રિ ભોજન ન કરે, પછી સિદ્ધાંતમાં કેમ થાય? કે સિદ્ધાંતની વાત બીજી રીતે, જાહેરમાં એમ લેવાય નહીં. શું? મળી મદ્યો માંસ મધુ અને પંચ ઉદંબર આદિ ફળોનું ભક્ષણ શ્રાવકોને નથી, તેથી શ્રાવકને તો આઠ મૂળ ગુણ કહે છે, પણ તેનામાં કોઈ પ્રકાર વડે પણ શ્રાવકપણું તો સંભવે છે. પણ મુનિને 28 મૂળ ગુણ છે તે આ વેશધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ પ્રકારથી પણ મુનિપણું સંભવતો નથી. વળી ગ્રહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકુમાર આદિ કે ઘણા હિંસાધિકારી કર્યા સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈ હિંસાધિકારી કર્યા નથી, પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી. એમ તમે શ્રાવકની હારે મુનિની વાત મેળવો, શું કહેવું છે? શું કે શ્રાવક હારે મુનિને હરખાવાય નહીં, કે શ્રાવક નબળા છે માટે ચલાવીએ છીએ કે નહીં આપણે શ્રાવકપણું. એમ મુનિ નબળા હોય તો મુનિનું મુનિપણું ચલાવો, એવું ચાલે નહીં. તો પછી એ વાત અરિયન સુધી પહોંચશે. અરિયન ન હોય ને ચલાવો, એ પોતાને કહે છે પછી હું આપણે માનો ને, એમ ન ચાલે. હા, એ નથી કહેતા. જો શ્રી આદિનાથજીની સાથે 4000 રાજાઓ દીક્ષાલી પાછળથી ભ્રષ્ટ થયા, ત્યારે દેવો તેમને કહેવા લાગ્યા કે જિનલિંગી બની અન્યથા પ્રવર્તશો તો અમે તમને દંડ આપશું. જિનલિંગ છોડીને તમારી ઈચ્છા હોય તેમ કરો. કેમ કે એ લોકોનું સમ્યક દર્શન તો કોઈને હતું નહીં. ભગવાને દીક્ષા લીધી તો મોટા પુરુષ હોય ત્યારે એની સાથે સાથે ઘણા એને અનુસરવા લાગે. ભગવાનની તો 6th-7th દશા હતી, સમ્યક દર્શન લઈને આવેલા સર્વસિદ્ધિમાંથી. શું? ઋષભદેવ ભગવાન આવ્યા છે સર્વસિદ્ધિના. એમને તો જ્ઞાન હતું, પછી વૈરાગ વિધો અને મુનિ દીક્ષા લીધી. પછી ઉપદેશ આપે નહીં ત્યાં સુધી કોઈને સમ્યક દર્શન તો થાય નહીં. વાણી તો કેવળ જ્ઞાન વખતે છૂટશે ને ત્યારે સમ્યક દ્રષ્ટિઓ ઉત્પન્ન થશે. શું? કોઈ લઈને આવે એ બીજી વાત છે, પણ તો નવો ધર્મ પ્રવર્ત. 4000 રાજાએ દીક્ષા લીધી, બધા મુનિ તો હતા નહીં, ટકે કેવી રીતે? 26 મૂળગુણના બહારના આચારમાં ટકી ન શકે, કે ભ્રષ્ટ થઈ ગયા. દેવોએ કીધું, ભાઈ તમે આ લિંગ છોડી દો, તમને દિગંબર પણ છોડી દો, તમે મિત્ર અમે તમને દંડ આપશું, અમે તમારો વિરોધ કરશું એમ કે. એનો અર્થ શું થયો? કે દ્રવ્યલિંગી હોય, ભાવલિંગી ન હોય તો એનો વિરોધ સમ્યક દ્રષ્ટિઓ કરે છે. આવ્યું, કોઈ પાખંડ ચલાવે તો પાખંડનો વિરોધ પરમાત્મા પણ કરે છે. ઇન્દ્રએ એમ કીધું, છોડી દો, તમે કપડાં પહેરી લ્યો. આવી રીતે મુનિપણું ચાલે નહીં, ભગવાનના માર્ગમાં આવું મુનિપણું ચાલે નહીં એમ કે છે. માટે જિનલિંગ કહેવડાવી જે અન્યથા પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, એ દંડને યોગ્ય છે એમ કે છે. ઠીક છે, દ્વેષ કરવાનો ઉપદેશ આપ્યો ટોટનવલજીએ. એવો સહેજે વિકલ્પ આવે, કોઈ માર્ગનો ઉન્માર્ગ સ્થાપે, સિદ્ધાંત તોડે, મુનિપણું તોડે, બીજું કરે, ત્રીજું કરે, ત્યારે ધર્માત્મા એનો નિષેધ કર્યા વગર, એને નિષેધ આવ્યા વગર રહે નહીં. કુંકુંદાચાર મુનિ હોય તો આવે એને. ટોડનમલજી તો શ્રાવક છે, પણ આચાર્ય હોય તો પણ એની વિરુદ્ધમાં શાસ્ત્ર વચન કહે 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 ને કહે, એ વિકલ્પમાં ઊભા છે. એટલે એવો વિકલ્પ આવ્યા વિના રે નહીં. દંડને યોગ્ય છે તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય? એ તો વિશ્વ વિરોધ કરવા જેવા છે, એનો વંદન કરવાનો તો પ્રશ્ન ઊભો નથી થતો. ઘણું શું કહીએ, જે જૈન મતમાં કુવેશ ધારણ કરે છે તે મહાપાપ ઉપજાવે છે, તથા જે અન્ય જીવો તેમની સેવાદિ કરે છે તે પણ પાપી થાય છે. ઠીક, એ તો પાપી ને અનુસરનારા પણ પાપી થાય છે. પદ્મપુરાણમાં રામચંદ્રજીની કથા છે, જેમાં પદ્મપુરાણ એટલે રામચંદ્રજીના નેત્રો કમળ સમાન હતા, બહુ સ્વરૂપ હતા, તો પુરુષોત્તમ પુરુષ કહેવાના ને, એટલે એમનું નામ પદ્મકુમાર હતું. નાનપણમાં એમનું નામ પદ્મકુમાર રાખેલું હતું, એટલે પદ્મપુરાણ લખાણો છે. પદ્મપુરાણમાં એક કથા છે કે કોઈ શ્રેષ્ઠી ધર્માત્માએ ચારણ મુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણી આહાર ન આપ્યો તો આ પ્રત્યક્ષ ભ્રષ્ટને દાનાદિક આપવા કેમ સંભવે? વ્યામ પડે ને, એને ખબર નહીં કે મુનિઓને આવી લબ્ધિ હોય આકાશગામી નહીં. હા, હવે શું છે કે આ આવ્યા કેવી રીતે? આમાં શું હતું? નદીમાં પાણી છે, આ મુનિ ગામમાં આવ્યા કેવી રીતે? આની કોઠથી આયલા આવે છે. મુનિઓ એ આચા કરે નહીં આ રીતે, ચોમાસામાં વિહાર કરે નહીં. વિહાર હોય તો આપણને ખબર હોય, આપણા ઉપવનમાં આજુબાજુમાં મુનિ પધારેલા છે. ચાર ચાર મહિના તો મુનિ સ્થળાંતર કરે નહીં. આ મુનિને આપણે ચોમાસા પહેલાં જોયા નથી, ચોમાસવાનું અહીંયા છે નહીં. માટે આ કોઈ ભ્રષ્ટ મુનિ લાગે છે. હાર નો દીધો, હાચા મુનિ હતા ને હાર નો દીધો. હતા તો બુદ્ધિધારી મુનિ હતા, આકાશની મુની વિદ્યાર્થી ન આપ્યો તો એને દોષ નથી લાગતો, એનો એને દોષ નથી લાગતો. પણ દોષ જોવે ને આહાર આપે, દોષ ભાળે ને છતાં એને મુનિ તરીકે શ્રદ્ધાને આહાર આપે તો એ પોતાને દોષ લાગે છે. લેનારને પણ દોષ અને દેનારને પણ દોષ લાગે છે.